એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે, એમ કહી શકાય કે, એક સમયે આખા અમેરિકાને પોતાની જ છવી પર ફરી વિચાર કરવા મજબૂર કરી દીધું હતું.
હા, એક એવું પુસ્તક જેણે પેલી સમૃદ્ધિના દેખાડા પાછળ છુપાયેલી એક એક અલગ જ વાસ્તવિકતા ઉજાગર કરી.
બરાબર, આપણે વાત કરી રહ્યા છીએ માઇકલ હેરિંગ્ટનના ક્લાસિક પુસ્તક ધી અધર અમેરિકા વિશે. 1962માં આવેલું, નહીં?
હા, 1962. એ સમય હતો જ્યારે અમેરિકા આમ પોતાની આર્થિક શક્તિ અને પેલું બધા માટે સમાન તક ના વિચારોમાં રાજતું હતું. પણ હેરિંગ્ટને જાણે કે આ ભ્રમ તોડ્યો.
એમણે બતાવ્યું કે આ બધી ચમકદમક નીચે કરોડો લોકો, લગભગ 4 થી 5 કરોડ અમેરિકન્સ ગરીબીમાં જીવી રહ્યા હતા.
અને એમાંય પાછી સૌથી આઘાતજનક વાત શું હતી ખબર છે?
કે ગરીબી દેખાતી નહોતી, અદ્રશ્ય હતી.
બિલકુલ, મોટાભાગના લોકોની નજરથી દૂર, એમની જાણ બહાર. પુસ્તકે તો ખડભડાટ મચાવી દીધો હતો ત્યારે. વર્ષ પછી પણ આ પુસ્તક એટલું જ પ્રસ્તુત છે. એ આપણને સતત યાદ દેવડાવે છે કે કોઈ પણ સમાજમાં, ભલે તે ગમે તેટલો સમૃદ્ધ દેખાતો હોય, અંદરખાને અસમાનતા અને છુપાયેલી ગરીબી હોઈ શકે છે.
હેરિંગ્ટનનો મુખ્ય ઉદ્દેશ શું હતો? આ અદ્રશ્ય લોકોને સામે લાવવાનો.
હા, મુખ્ય પ્રવાહ અને જે નીતિ ઘડનારાઓ છે એમની સામે લાવવાનો, એમનું ધ્યાન દોરવાનો.
તો આ બીજા અમેરિકાની સફરમાં આગળ વધીએ એ પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ. માઇકલ હેરિંગ્ટન કોણ હતા એ, અને એમનો અવાજ આટલો બધો પ્રભાવશાળી કેમ બન્યો?
માઇકલ હેરિંગ્ટન એટલે 1928 થી 1989 એક વિચારક હતા, લેખક, સામાજિક કાર્યકર, અમેરિકન લોકતાંત્રિક સમાજવાદી વિચારધારા સાથે જોડાયેલા હતા. અને એમનું શિક્ષણ જુઓ તો બહુ જ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં થયેલું. હોલી ક્રોસ, યેલ લો સ્કૂલ, યુનિવર્સિટી ઓફ શિકાગો. એટલે બૌદ્ધિક રીતે તો ખૂબ સજ્જ હતા.
હા, પણ માત્ર ભણતરથી તો આવું પુસ્તક ના લખાય ને. કંઈક બીજું પણ હશે, કોઈ અનુભવ જેણે એમને આ વિષય પર લખવા પ્રેર્યા હોય?
ચોક્કસ, અને એ જ એમની ખાસ વાત હતી. એમના જીવનનો સૌથી મહત્વનો, આમ કહીએ તો પ્રભાવશાળી તબક્કો હતો ન્યૂયોર્કના એક ગરીબ વિસ્તાર બોવેરીમાં. ત્યાં એમણે કેથોલિક વર્કર મૂવમેન્ટ સાથે જોડાઈને ડોરોથી ડે જેવા લોકો સાથે કામ કર્યું અને સ્વૈચ્છિક ગરીબીમાં રહ્યા.
અચ્છા, જાતે ગરીબી અનુભવી.
હા, એમને ગરીબીને પુસ્તકોમાં નહીં પણ લોકોની વચ્ચે એમની સાથે રહીને અનુભવી.
એટલે કે એમનામાં થિયરી અને પ્રેક્ટિકલ અનુભવ બંનેનો સંગમ હતો. કદાચ આ જ વાત એમને બીજા બૌદ્ધિકોથી અલગ પાડતી હશે, નહીં?
બિલકુલ, મોટાભાગના પ્રોફેસરો કે લેખકો ગરીબી વિશે લખે છે, પણ હેરિંગ્ટન ગરીબો વચ્ચે રહ્યા અને કામ કર્યું, અને એમની પેલી સમાજવાદી વિચારસરણી એ એમને ગરીબીને વ્યક્તિની નિષ્ફળતા તરીકે નહીં પણ સમાજના માળખાની, સિસ્ટમની ખામી તરીકે જોવામાં મદદ કરતી હતી.
અને આ જ કારણે પુસ્તક આટલું અસરકારક બન્યું હશે.
હા, ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ પણ હતું અને છતાં સામાન્ય લોકો સુધી પહોંચી શક્યું, કારણ કે એમાં સહાનુભૂતિ હતી, માનવીય સ્પર્શ હતો.
બહુ રસપ્રદ. લેખકની આ પૃષ્ઠભૂમિ જાણ્યા પછી હવે પુસ્તકના હાર્દ પર આવીએ. ધી અધર અમેરિકા, એનું મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે પુસ્તક?
પુસ્તકનો મર્મ એકદમ સ્પષ્ટ છે. જુઓ, 1960ના દાયકાનું અમેરિકા પોતાની જાતને શું માનતું હતું? સમૃદ્ધ સમાજ, એફ્લુઅન્ટ સોસાયટી.
હા, બધે એ જ વાત હતી.
પણ હેરિંગ્ટને પડદો ઉઠાવીને કહ્યું કે, ભાઈ, આ વાસ્તવમાં ભ્રમ છે. તમારી વચ્ચે જ લગભગ 4 થી 5 કરોડ લોકો એવા છે જે આ સમૃદ્ધિનો હિસ્સો નથી, જેઓ ભયાનક ગરીબીમાં જીવે છે, પણ તમે એમને જોઈ શકતા નથી.
કારણ કે તેઓ અદૃશ્ય છે, અને આ અદૃશ્ય હોવું એ જ મુખ્ય સમસ્યા હતી, ખરું ને? જો સમસ્યા દેખાય જ નહીં તો પછી એનો ઉકેલ કેવી રીતે આવે?
એકદમ સાચી વાત. હેરિંગ્ટનનો મૂળભૂત આધાર જ એ હતો કે ગરીબી કોઈ નાની સૂની છૂટી છવાઈ ઘટના નથી, પણ વસ્તીના લગભગ 1/4 ભાગને અસર કરતી એક મોટી માળખાકીય વાસ્તવિકતા છે. અને આ વાસ્તવિકતા મુખ્ય પ્રવાહના સમાજથી એટલી બધી કપાઈ ગઈ હતી, એટલી અલગ પડી ગઈ હતી કે મોટાભાગના લોકોને એના અસ્તિત્વની ખબર જ નહોતી.
અને પુસ્તક આપણને આ અદૃશ્ય દુનિયામાં લઈ જાય છે.
હા, એના અલગ અલગ ખૂણે, પહાડી વિસ્તારોના ગરીબો, શહેરના કેન્દ્રમાં વસતા ગરીબો, પેલું શું કહેવાય, ખેતરોમાં કામ કરતા મજૂરો, વૃદ્ધો, લઘુમતીઓ, બધાની વાત છે.
આ બધું બતાવવા માટે એમણે શું કર્યું? મતલબ કઈ પદ્ધતિ અપનાવી? ખાલી આંકડા જ હતા?
ના ના, બિલકુલ નહીં. આંકડા તો હતા જ, પણ એની સાથે પત્રકાર જેવી સહાનુભૂતિ હતી, લોકોની વાર્તાઓ હતી અને સમાજશાસ્ત્રી જેવું વિશ્લેષણ પણ. એમણે લોકોની પરિસ્થિતિ વર્ણવી, પણ સાથે સાથે એ પણ સમજાવ્યું કે આ ગરીબી ટકી રહેવા પાછળ કયા આર્થિક અને સામાજિક માળખાઓ જવાબદાર છે.
જેમ કે કયા માળખાઓ?
જેમ કે ટેકનોલોજીનો વિકાસ અમુક નોકરીઓ ખતમ કરી રહ્યો હતો, શહેરોનો વિકાસ થયો, મધ્યમ વર્ગ બહાર ગયો એટલે ગરીબો વધુને વધુ હાંશિયામાં ધકેલાતા ગયા, અને જાતિ કે વંશાધારિત ભેદભાવ તો હતો જ, એણે પરિસ્થિતિ વધુ વણસાવી.
અને એમની મુખ્ય દલીલ એ હતી કે આ ગરીબી કંઈક જુદી હતી, પહેલા જેવી નહોતી.
હા, એમણે કહ્યું કે આ નવી ગરીબી છે એની ખાસિયત શું? એક તો એ છુપાયેલી હતી, અદ્રશ્ય હતી. બીજું, અમુક વિસ્તારોમાં કેન્દ્રિત હતી. અને ત્રીજું, એમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ હતું, જાણે પેઢી દર પેઢી ચાલતું એક દુષ્ચક્ર.
એટલે જેનો ઉકેલ પણ અલગ હોવો જોઈએ.
બરાબર. એમના મતે આનો ઉકેલ ફક્ત દાન ધર્મ કે નાની મોટી મદદથી ના આવી શકે. આના માટે તો સરકારે મોટા પાયે માળખાકીય કારણોને નિશાન બનાવીને વ્યાપક સામાજિક અને આર્થિક સુધારા કરવા પડે.
ખરેખર આ તો જાણે સમાજની અંદર રહેલા એક આખા અજાણ્યા વિશ્વ પરથી પડદો ઉચકવા જેવી વાત હતી. ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. સમજીએ કે હેરિંગ્ટને આ અદૃશ્યતા અને ગરીબીના વિવિધ પાસાઓને કેવી રીતે રજૂ કર્યા છે. શરૂઆત કરીએ પહેલા પ્રકરણથી, ધી ઇનવિઝિબલ લેન્ડ.
હા, આ પ્રકરણ આમ જુઓ તો પુસ્તકનો પાયો નાખે છે. હેરિંગ્ટન અહીં સૌથી મોટો વિરોધાભાસ રજૂ કરે છે. એક તરફ અપાર સમૃદ્ધિ દેખાય છે અને બીજી તરફ કરોડો લોકો ગરીબીમાં જીવે છે. અને પછી એ સવાલ પૂછે છે, આ ગરીબો ગયા ક્યાં, દેખાતા કેમ નથી?
અને અહીં જ એ અદૃશ્ય ગરીબીનો ખ્યાલ આવે છે.
બરાબર. એમનો સૌથી મોટો પોઈન્ટ એ હતો કે અમેરિકાની સમૃદ્ધિ પાછળ કરોડો ગરીબો છુપાયેલા હતા, અને એ કોઈ સંયોગ નહોતો, સમાજે જ જાણે અજાણે તેમને અદૃશ્ય બનાવી દીધા હતા.
પણ કઈ રીતે, મતલબ લોકો અદૃશ્ય કઈ રીતે થઈ શકે એ થોડું સમજાવો ને.
જુઓ, ઘણા કારણો હતા. એક તો ભૌગોલિક. શહેરોનો વિકાસ થયો, મધ્યમ વર્ગ સારા વિસ્તારોમાં, શહેરની બહાર નવા પરાઓમાં સબબ્સ રહેવા ગયો, એટલે ગરીબ વસ્તીઓ ભૌતિક રીતે જ અલગ પડી ગઈ. એમની વસ્તીઓ અલગ, આપણા રસ્તા અલગ,
એટલે સંપર્ક જ તૂટી ગયો.
હા. બીજું, સામાજિક રીતે. ગરીબોના જીવન, એમના અનુભવો મુખ્ય પ્રવાહના સમાજથી એટલા જુદા હતા કે એમની વચ્ચે કોઈ સેતુ જ ન રહ્યો. ત્રીજું, રાજકીય રીતે. એમનો કોઈ સંગઠિત અવાજ નહોતો, કોઈ લોબી નહોતી જે એમની વાત રજૂ કરે.
અને દેખાવમાં પણ ફેર પડ્યો હતો.
હા, એ પણ એક કારણ હતું. નવા સસ્તા કપડાં સહેલાઈથી મળતા થયા, એટલે ગરીબી પહેલા જેટલી ખુલ્લેઆમ દેખાતી નહોતી. અને છેલ્લે આંકડાકીય રીતે, સરેરાશ આવકના આંકડા વધતા જાય, પણ એની પાછળ વધતી અસમાનતા છુપાઈ જાય, એટલે કાગળ પર બધું સારું લાગે.
એટલે આ બધા કારણો ભેગા મળીને ગરીબીને અદૃશ્ય બનાવતા હતા, અને હેરિંગ્ટન કહે છે કે આ અદૃશ્યતા જ
સમસ્યાને ઉકેલવામાં સૌથી મોટો અવરોધ છે. કારણ કે જે દેખાય નહીં એના વિશે કોઈ વિચારશે પણ નહીં, એના માટે કંઈ કરશે પણ નહીં.
સમજાઈ ગયું. બહુ મહત્વની વાત છે આ. હવે બીજા પ્રકરણ પર આવીએ, ધ રિજેક્ટ્સ, એટલે કે તરછોડાયેલા. આ કોના વિશે છે?
આ પ્રકરણ એ લોકો પર ફોકસ કરે છે જેમને આર્થિક પ્રગતિએ પાછળ છોડી દીધા હતા, જાણે સિસ્ટમમાંથી રિજેક્ટ કરી દીધા હોય. હેરિંગ્ટન એમને નવા ગરીબ કહે છે.
નવા ગરીબ એટલે?
એટલે કે એવા લોકો જેમના કૌશલ્યો હવે કામના નહોતા રહ્યા. ઓટોમેશન આવ્યું, મશીનો કામ કરવા લાગ્યા, અર્થતંત્રનું માળખું બદલાયું, એટલે ઘણા જૂના કામદારો બેકાર બની ગયા. એમની જરૂર જ ન રહી સિસ્ટમને.
અચ્છા, એટલે વિકાસની પ્રક્રિયા જ અમુક લોકો માટે ગરીબીનું કારણ બને.
હા, અને આ કંઈ એક જ વર્ગ નહોતો. આ પ્રકરણમાં વૃદ્ધોની પણ વાત છે, માનસિક રીતે બીમાર લોકો, શારીરિક રીતે અક્ષમ લોકો, એ બધાની વાત છે. એ સમયની જે સામાજિક સુરક્ષા યોજનાઓ હતી, પેન્શન વગેરે, એ આ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે પૂરતી ન હતી. તેઓ જાણે સમાજ દ્વારા તરછોડાયેલા હતા, જેમની કોઈને ખાસ પડી નહોતી.
આ તો થઈ ભૌતિક મુશ્કેલીઓની વાત. પણ પેલું ત્રીજું પ્રકરણ, ધ ટ્વિસ્ટેડ સ્પિરિટ, એ તો ગરીબીની માનસિક અસરો પર વાત કરે છે, ખરું ને? અને આ ગરીબીની સંસ્કૃતિવાળો મુદ્દો, એ થોડો વિવાદાસ્પદ પણ ગણાય છે.
હા છે, અને હેરિંગ્ટન એને બહુ સંવેદનશીલતાથી રજૂ કરે છે. તેઓ એમ નથી કહેતા કે ગરીબો આળસુ છે, પણ એમ કહે છે કે લાંબા સમય સુધી ગરીબી અને નિરાશામાં જીવવાથી વ્યક્તિની માનસિકતા પર, એના જુસ્સા પર અસર પડે છે.
કેવી અસર?
ભવિષ્ય અંધકારમય લાગે, કોઈ આશા ન દેખાય, એટલે લોકો વર્તમાનમાં જીવવાનું, તાત્કાલિક જે મળે એનાથી સંતોષ માનવાનું વલણ ધરાવી શકે છે. લાચારીની ભાવના, નિરાશાવાદ, એ બધું ઘર કરી જાય છે.
પણ આનો અર્થ એ તો નથી ને કે ગરીબ લોકો પોતે જ પોતાની ગરીબી માટે જવાબદાર છે, કારણ કે ઘણા લોકો આ દલીલનો એ રીતે ઉપયોગ કરે છે.
ના ના, બિલકુલ નહીં. અને હેરિંગ્ટન આ વાત વારંવાર સ્પષ્ટ કરે છે, આ ગરીબીની સંસ્કૃતિ એ ગરીબીનું કારણ નથી, એ તો ગરીબીની કઠોર પરિસ્થિતિ સામે ટકી રહેવા માટે વિકસાવેલું એક અનુકૂલન, એડેપ્ટેશન છે, એક બચાવ પ્રયુક્તિ છે.
અચ્છા.
પણ દુર્ભાગ્યે આ અનુકૂલન પોતે જ એક એવી જાળ બની જાય છે જે વ્યક્તિને અને આવનારી પેઢીને ગરીબીમાં જકડી રાખે છે. એટલે આ મુદ્દો બહુ સંવેદનશીલ છે, અને હેરિંગ્ટન ખૂબ સાવચેત હતા કે આને ગરીબોનો વાંક ન ગણવામાં આવે, પણ સિસ્ટમની નિષ્ફળતા તરીકે જોવાય.
બરાબર. એટલે કે સંજોગો માણસને બદલી નાખે છે. પુસ્તક આ પછી ગરીબીનો સામનો કરી રહેલા જુદા જુદા સમુદાયોની વાત કરે છે, જેમ કે આફ્રિકન અમેરિકનો માટે પરિસ્થિતિ કેવી રીતે અલગ હતી. એમનું પ્રકરણ છે ઇફ યુ આર બ્લેક.
હા, એમાં હેરિંગ્ટન ભાર મૂકે છે કે કાળા લોકો માટે ગરીબી માત્ર પૈસાની તંગી નહોતી, એમની ગરીબી પ્રણાલીગત જાતિવાદ સાથે, સિસ્ટમિક રેસિઝમ સાથે ગાઢ રીતે જોડાયેલી હતી.
મતલબ કે દરેક સ્તરે ભેદભાવ.
બિલકુલ. ઘર ભાડે લેવાથી માંડીને નોકરી મેળવવા સુધી, સારું શિક્ષણ મેળવવાથી લઈને આરોગ્ય સેવાઓ સુધી, દરેક જગ્યાએ ભેદભાવ હતો. એટલે એમનો ગરીબીનો અનુભવ બીજા ગરીબો કરતાં પણ વધુ જટિલ, વધુ પીડાદાયક અને અનન્ય હતો.
અને શહેરોની જેમ ગ્રામીણ વિસ્તારોમાં પણ એક અલગ પ્રકારની ગરીબી હતી નહીં? પેલું એપાલેચિયા જેવા વિસ્તારોનું પ્રકરણ છે, ધ રૂરલ પુઅર, એના વિશે શું કહે છે?
હા, એમાં તેઓ એપાલેચિયા જેવા પહાડી, અંતરિયાળ વિસ્તારોની વાત કરે છે. અહીંના લોકો એક તો ભૌગોલિક રીતે જ મુખ્ય પ્રવાહથી કપાયેલા હતા, બીજું કોલસા જેવી પરંપરાગત ખાણ ઉદ્યોગો પડી ભાંગતા બેરોજગારી વ્યાપક હતી. અહીં ગરીબી પેઢીઓથી ચાલી આવતી હતી.
જાણે સમય ત્યાં થંભી ગયો હોય.
હા, હેરિંગ્ટને એવું જ વર્ણવે છે, જાણે આ લોકો ટેકનોલોજી અને સામાજિક રીતે ભૂતકાળમાં જ અટવાઈ ગયા હોય. આધુનિક અર્થતંત્ર, નવી તકો, એ બધું અહીં પહોંચ્યું જ નહોતું.
અને વૃદ્ધ ગરીબો, આપણે જેને સોનેરી વર્ષો કહીએ છીએ, એમના માટે શું વાસ્તવિકતા હતી? પ્રકરણ છે ધ ગોલ્ડન યર્સ.
આ પ્રકરણ એક કડવી વક્રોક્તિ ઉજાગર કરે છે. ઘણા વૃદ્ધો નિવૃત્તિ પછી નજીવી પેન્શન કે બચત પર જીવતા હતા. એમાંય પાછા આરોગ્યના ખર્ચા વધતા જતા હતા, અને સામાજિક એકલતા પણ એક મોટી સમસ્યા હતી.
આખી જિંદગી કામ કર્યા પછી આવી હાલત,
એ જ તો કરુણતા હતી. સિસ્ટમ દ્વારા જાણે તરછોડી દેવાયા હોય તેવી સ્થિતિ હતી ઘણા વૃદ્ધોની.
આ સિવાય બીજા કયા અદ્રશ્ય જૂથોની વાત પુસ્તકમાં આવે છે? પેલું અધર્સ પ્રકરણ છે.
હા, ધી અધર્સમાં હેરિંગ્ટન ઘણા બધા જૂથોને આવરી લે છે જે મુખ્ય પ્રવાહની નજરથી દૂર હતા, જેમ કે સ્થળાંતરિત ખેત મજૂરો, જેમનું ભયંકર શોષણ થતું, જેમની પાસે કોઈ અધિકારો નહોતા, જેમના બાળકો શિક્ષણથી વંચિત રહેતા.
હા, એમની હાલત તો આજે પણ ઘણી જગ્યાએ ખરાબ છે.
બરાબર. પછી મૂળ અમેરિકનો, નેટિવ અમેરિકન્સ, જેઓ અનામત વિસ્તારોમાં ખૂબ મર્યાદિત તકો સાથે જીવી રહ્યા હતા, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકો, દારૂના વ્યસનીઓ, જેમને સમાજ અને સરકાર તરફથી પૂરતી મદદ, પૂરતી સંભાળ નહોતી મળતી. આ બધા એ લોકો હતા જેમને મોટાભાગનો સમાજ કાં તો જોઈ શકતો નહોતો અથવા જોવા માંગતો નહોતો.
આ બધા અલગ અલગ ચહેરાઓ, અલગ અલગ સમુદાયોની વાત કર્યા પછી પુસ્તક ટુ નેશન્સ પ્રકરણમાં શું તારણ કાઢે છે? આ બે રાષ્ટ્રો કયા છે?
હેરિંગ્ટન અહીં પોતાની મુખ્ય દલીલને આમ કહીએ તો ચરમ સીમા પર લઈ જાય છે. તેઓ કહે છે કે અમેરિકા હવે એક દેશ નથી રહ્યો, એ બે અલગ અલગ રાષ્ટ્રોમાં વહેંચાઈ ગયો છે.
કયા બે રાષ્ટ્રો?
એક રાષ્ટ્ર છે સમૃદ્ધ લોકોનું, શક્તિશાળી લોકોનું, જેઓ આશાવાદી છે, જેમને ભવિષ્ય ઉજળું દેખાય છે. અને બીજું રાષ્ટ્ર છે ગરીબ લોકોનું, શક્તિહીન લોકોનું, જેઓ નિરાશ છે, જેમને કોઈ રસ્તો નથી દેખાતો.
અને આ બે વચ્ચે
એક ઊંચી દિવાલ છે, જે દિવસે દિવસે વધુને વધુ ઊંચી થતી જાય છે. સમૃદ્ધ રાષ્ટ્રને બીજા રાષ્ટ્રના અસ્તિત્વની કાં તો ખબર જ નથી અથવા તેઓ જાણી જોઈને આંખ આડા કાન કરે છે. અને હેરિંગ્ટન ભારપૂર્વક કહે છે કે આ વિભાજન કોઈ આકસ્મિક ઘટના નથી, પણ સમાજના માળખાનું જ પરિણામ છે. સિસ્ટમ જ આવી બની ગઈ છે.
આ તો ખરેખર ગંભીર ચિત્ર છે. તો શું હેરિંગ્ટન માત્ર સમસ્યા બતાવીને અટકી જાય છે કે પછી કોઈ ઉકેલ પણ સૂચવે છે? અંતિમ પ્રકરણ છે ધ ફ્યુચર, એમાં શું છે?
ના ના, તેઓ માત્ર નિદાન કરીને નથી અટકતા, નિદાન પછી ઇલાજ પણ બતાવે છે. અહીં તેઓ ઉકેલ તરફ વળે છે અને બહુ સ્પષ્ટપણે કહે છે કે આ નવી ગરીબીનો ઉકેલ બજાર આધારિત અર્થતંત્ર, પ્રાઇવેટ સેક્ટર કે માત્ર આર્થિક વિકાસ, ઇકોનોમિક ગ્રોથથી નહીં આવે.
કેમ નહીં? વિકાસ થાય તો ગરીબી ઘટવી જોઈએ ને.
સામાન્ય રીતે એવું લાગે, પણ હેરિંગ્ટનની દલીલ એ છે કે આ નવા ગરીબો તો એ વિકાસના લાભોથી માળખાકીય રીતે જ બાકાત છે. સિસ્ટમ જ એવી છે કે વિકાસનો લાભ એમના સુધી પહોંચતો જ નથી, એટલે ઉકેલ માટે સરકારે જ આગળ આવવું પડશે, ફેડરલ ગવર્મેન્ટે.
કેવા પ્રકારના સરકારી પગલાંની વાત કરે છે તેઓ?
તેઓ કોઈ નાનીસૂની યોજનાઓની વાત નથી કરતા. તેઓ ગરીબી સામે અભિયાન, ક્રુસેડ અગેન્સ્ટ પાવર્ટી જેવી વ્યાપક મોટા પાયાની કાર્યવાહીની હિમાયત કરે છે.
એ અભિયાનમાં શું શું સામેલ હોય?
શિક્ષણમાં મોટું રોકાણ, બધા માટે સારી આરોગ્ય સેવાઓ, સસ્તા અને સારા આવાસ, નોકરી માટે નવી તાલીમ, આ બધી જ બાબતોમાં મોટા પાયે સરકારી રોકાણની જરૂર છે. તેઓ કામદાર સંગઠનો એટલે કે લેબર યુનિયન્સને મજબૂત કરવાની વાત કરે છે, જેથી કામદારોને સારા વેતન અને અધિકારો મળે, અને સામાજિક સુરક્ષાના જે કાર્યક્રમો છે એનો વ્યાપ વિસ્તારવાની પણ વાત કરે છે.
અને આ બધા માટે એમની દલીલ શું છે, નૈતિક કે આર્થિક?
બંને. તેઓ નૈતિક દલીલ કરે છે કે દુનિયાના સૌથી ધનિક દેશની ફરજ છે કે તે પોતાના નાગરિકોને ગરીબીની ગર્તામાંથી બહાર કાઢે, અને આર્થિક દલીલ પણ કરે છે કે ગરીબી ઘટાડવાથી લાંબા ગાળે દેશને જ ફાયદો થશે, કારણ કે ગરીબ લોકો પણ જ્યારે ઉત્પાદક નાગરિક બનશે ત્યારે અર્થતંત્રને ગતિ મળશે.
ખરેખર આ પુસ્તક અને તેની દલીલો આજે પણ એટલી જ વિચારતા કરી દે તેવી છે. ચાલો હવે આપણે આ પુસ્તકના જે મુખ્ય વિષયો અને સંદેશાઓ છે એને ફરી એકવાર સંક્ષિપ્તમાં જોઈએ. મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો તો પેલી ગરીબીની અદૃશ્યતા જ છે.
ચોક્કસ. કઈ રીતે આપણો સમાજ ભૌગોલિક રીતે, માનસિક રીતે વિભાજિત થઈ જાય છે જેથી બહુમતી લોકો સમસ્યાને જોઈ જ ન શકે અથવા જોઈને પણ અવગણના કરી શકે. હેરિંગ્ટનનો સૌથી મોટો ફાળો આ અદૃશ્યતા પરથી પડદો હટાવવાનો હતો.
અને આ વાત આજે પણ એટલી જ સાચી લાગે છે, નહીં? આપણે પણ ઘણી વાર આપણી આસપાસની અસમાનતાઓને, તકલીફોને જોવાનું ટાળીએ છીએ. શહેરોમાં જ જુઓ ને, અમુક વિસ્તારો સાવ અલગ હોય છે, જાણે આપણી દુનિયાનો ભાગ જ ન હોય.
બરાબર. બીજો મુખ્ય મુદ્દો જે મને ખૂબ મહત્વનું લાગ્યો તે છે ગરીબીના માળખાકીય કારણો પર ભાર મૂકવો. વારંવાર એ જ વાત આવે છે કે ગરીબી એ વ્યક્તિની કમજોરી કે આળસનું પરિણામ નથી, પણ સિસ્ટમની ખામી છે.
હા, આ સમજ બહુ જરૂરી છે, કારણ કે આપણું વલણ ઘણીવાર વ્યક્તિને દોષ આપવાનું હોય છે.
પણ હેરિંગ્ટન કહે છે કે ના, મૂળમાં જુઓ, અર્થતંત્રની રચના કેવી છે. શિક્ષણ અને તકોની વહેંચણી સમાન છે. જાતિ, ધર્મ, લિંગના આધારે ભેદભાવ નથી થતો. આ બધું ગરીબીના મૂળમાં છે, અને આ સમજ આપણને વ્યક્તિને દોષ આપવાને બદલે સિસ્ટમમાં સુધારો કરવા માટે વિચારવા પ્રેરે છે.
આપણા દેશમાં પણ આ વાત એટલી જ લાગુ પડે છે. જાતિ વ્યવસ્થા, ધાર્મિક ભેદભાવ, ગ્રામીણ શહેરી તફાવતો, આ બધું કેવી રીતે અમુક સમુદાયોને પેઢીઓ સુધી ગરીબીમાં જ જકડી રાખે છે.
સાચી વાત. ત્રીજો વિષય, પેલું ગરીબીનું દુષ્ચક્ર અને ગરીબીની સંસ્કૃતિવાળું અવલોકન, એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે, જોકે સંવેદનશીલતાથી.
હા, કેવી રીતે લાંબા સમયની વંચિતતા વ્યક્તિની માનસિકતા, એની આશાઓ, એના વર્તનને અસર કરે છે, અને એ જ વસ્તુ પાછી ગરીબીમાંથી બહાર નીકળવામાં અવરોધ બની જાય છે.
અને આ આપણને સમજાવે છે કે શા માટે માત્ર પૈસાની મદદ પૂરતી નથી, એની સાથે શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને સૌથી અગત્યનું આત્મવિશ્વાસ અને આશા જગાવે તેવા સર્વગ્રાહી પ્રયાસોની જરૂર છે. માણસને ખાલી રોટલો નહીં, હિંમત પણ જોઈએ.
અને છેલ્લે ચોથો મુદ્દો, સરકારી હસ્તક્ષેપની અનિવાર્યતા. હેરિંગ્ટન સ્પષ્ટ માને છે કે સરકારની નૈતિક અને રાજકીય જવાબદારી છે કે તે ગરીબી નિવારણ માટે સક્રિય ભૂમિકા ભજવે.
ખરી વાત છે. તેઓ કહે છે કે આટલા મોટા પાયાની સમસ્યાનો ઉકેલ મોટા પાયાના સંગઠિત પ્રયત્નોથી જ આવી શકે, અને એ કામ મોટાભાગે સરકાર જ કરી શકે. ખાનગી ક્ષેત્ર કે દાન ધર્મથી આનો ઉકેલ ન આવે.
આ વાત કોઈપણ લોકશાહી દેશ માટે વિચારવા જેવી છે. સરકારની ભૂમિકા શું છે? માત્ર અર્થતંત્ર ચલાવવાની કે પછી પોતાના તમામ નાગરિકોને માનભેર જીવન જીવવાની તક પૂરી પાડવાની પણ? આ એક મૂળભૂત પ્રશ્ન છે જે હેરિંગ્ટન ઊભો કરે છે.
બરાબર. પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે, એવા વિચારો છે જે સીધા ચોટ કરે છે, જે આપણને હચમચાવી દે છે, જાણે કોટ જેવા બની ગયા છે. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ. પહેલો વિચાર જે મને યાદ આવે છે, ગરીબો રાજકીય રીતે અદૃશ્ય છે. તેમની પાસે પોતાની લોબી નથી, તેઓ કોઈ કાયદાકીય કાર્યક્રમ રજૂ કરતા નથી.
આ કેટલી સચોટ વાત છે. જેમનો અવાજ નથી, જેમનું સંગઠન નથી, તેમની વાત સત્તાના કેન્દ્રો સુધી પહોંચતી જ નથી.
અને રાજકીય શક્તિ વગર આર્થિક શક્તિ મેળવવી કે ટકાવી રાખવી બહુ મુશ્કેલ છે. નીતિઓ તો બને છે, પણ એમાં ગરીબોનો અવાજ, એમની જરૂરિયાતો, એ ભાગ્યે જ પ્રતિબિંબિત થાય છે.
બીજો વિચાર જે મને બહુ સ્પર્શી ગયો, ગરીબ હોવું એટલે આંતરિક રીતે વિદેશી હોવું, એવા સમાજમાં ઉછરવું જે પ્રભુત્વ ધરાવતા સમાજથી ધર્મૂળથી અલગ હોય.
આ ગરીબીને માત્ર ભૌતિક અભાવ તરીકે નથી જોતું, પણ એક અનુભવ તરીકે જુએ છે. જાણે તમે તમારા જ દેશમાં, તમારા જ સમાજમાં અજાણ્યા હો, પારકા હો.
હા, જાણે એક અલગ જ દુનિયામાં જીવતા હોઈએ.
મુખ્ય પ્રવાહના સમાજના મૂલ્યો, એમની તકો, એમના અનુભવોથી તમે એટલા દૂર થઈ જાઓ છો કે તમને લાગે કે તમે કોઈ બીજા જ ગ્રહ પર છો. એક પ્રકારનો આંતરિક દેશ નિકાલ.
ત્રીજો વિચાર જે કદાચ સૌથી વધુ સીધો અને ક્રાંતિકારી લાગે છે, ગરીબો જ્યાં છે તેનું સાચું કારણ એ છે કે તેઓ ખોટા માતા પિતાને ત્યાં, દેશના ખોટા ભાગમાં, ખોટા ઉદ્યોગમાં અથવા ખોટા વંશીય જૂથમાં જન્મવાની ભૂલ કરી બેઠા.
આ વાક્ય તો પેલી મેરિટોક્રેસીની માન્યતા પર સીધો પ્રહાર કરે છે, જે એમ કહે છે કે સફળતા ફક્ત મહેનત અને આવડતથી જ મળે છે.
હા, કે જે મહેનત કરશે એ આગળ આવશે.
પણ હેરિંગ્ટન કહે છે કે વાસ્તવિકતા જુદી છે. તમારો જન્મ ક્યાં થાય છે, કયા પરિવારમાં, કયા સંજોગોમાં થાય છે, એ પરિબળો તમારી સફળતા કે નિષ્ફળતામાં તમારા વ્યક્તિગત પ્રયત્નો કરતા પણ ક્યારેક મોટો ભાગ ભજવે છે. આ સાંભળવું કદાચ અઘરું લાગે, પણ એમાં ઊંડું સત્ય રહેલું છે.
એને ચોથો વિચાર જે પેલી ગરીબીની સંસ્કૃતિને ફરી સ્પર્શે છે, ગરીબી એક સંસ્કૃતિ છે, એક સંસ્થા છે, જીવન જીવવાની એક રીત છે, તે હારની વ્યક્તિત્વ છે, લાચારી, નિર્ભરતા અને હીનતાની લાગણી છે.
આ ફરી એ વાત પર ભાર મૂકે છે કે ગરીબી માત્ર પૈસાની તંગી નથી, એ વ્યક્તિના મનોબળને, એના આત્મવિશ્વાસને તોડી નાખે છે. સતત નિષ્ફળતા, અપમાન, અવગણના, આ બધું સહન કરવાથી વ્યક્તિ હારી જાય છે, લાચાર અનુભવે છે, પોતાની જાતને બીજાઓ કરતા ઉતરતી માનવા લાગે છે, અને આ માનસિક સ્થિતિ જ તેને ગરીબીના ચક્રમાંથી બહાર આવતા રોકે છે.
ખરેખર આ પુસ્તકના વિચારો 60 વર્ષ જૂના હોવા છતાં આજે પણ એટલા જ સચોટ અને વિચાર પ્રેરક લાગે છે. તો આજના સમયમાં આપણે આમાંથી શું શીખી શકીએ? રોજિંદા જીવનમાં આ પુસ્તકની શીખ કઈ રીતે ઉપયોગી થઈ શકે?
મને લાગે છે કે સૌથી પહેલી અને અગત્યની વાત તો આપણા પોતાના દૃષ્ટિકોણમાં બદલાવ લાવવાની છે. જ્યારે પણ આપણે ગરીબી જોઈએ, ત્યારે તરત જ વ્યક્તિને દોષ આપવાને બદલે એક ક્ષણ અટકીને વિચારવું કે કયા સંજોગો, કઈ સામાજિક વ્યવસ્થાઓ આ પરિસ્થિતિ માટે જવાબદાર હોઈ શકે.
એટલે કે સહાનુભૂતિ કેળવવી.
હા, અને માત્ર સહાનુભૂતિ નહીં, પણ સમજણ કેળવવી. શિક્ષણ, આરોગ્ય, નોકરીની તકો, આ બધામાં ક્યાંક ભેદભાવ તો નથી ને? શું બધાને સમાન તક મળે છે? આ પ્રશ્નો પૂછવાથી શરૂઆત થાય.
અને સમાજ તરીકે, નાગરિક તરીકે આપણે શું કરી શકીએ?
આપણે વર્તમાન સામાજિક અને આર્થિક નીતિઓનું મૂલ્યાંકન આ દૃષ્ટિથી કરી શકીએ. શું લઘુત્તમ વેતન પૂરતું છે? શું બધાને સમાન ગુણવત્તાવાળું શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ખરેખર મળે છે? શું ઘર બધા માટે પોસાય તેવા છે? આપણે માત્ર દાન આપવાથી આગળ વધીને ગરીબીના મૂળ કારણોને દૂર કરવા માટે જે પ્રયાસો થતા હોય તેને સમર્થન આપી શકીએ, તે માટે અવાજ ઉઠાવી શકીએ.
અને શું આજે પણ એવા અદૃશ્ય ગરીબો છે જેમને આપણે કદાચ જોઈ નથી શકતા?
ચોક્કસ છે. કદાચ સ્વરૂપ બદલાયું હોય, પણ અદૃશ્યતા તો હજીય છે. આજે કદાચ એ ગિગ ઇકોનોમીમાં ઓછા વેતને કોઈ સામાજિક સુરક્ષા વગર કામ કરતા યુવાનો હોય.
હા, ડિલિવરી બોયઝ, કેબ ડ્રાઈવરો.
બરાબર. અથવા શિક્ષણ માટે લીધેલા દેવાના બોજ નીચે દબાયેલા પરિવારો હોય. શહેરોમાં જે મોટી ઇમારતો દેખાય છે એની પાછળ બાંધકામ મજૂરોનો સંઘર્ષ છુપાયેલો હોય. અંતરિયાળ ગામડાઓમાં સરકારી યોજનાઓ કાગળ પર રહી જાય અને લોકો વંચિત રહી જાય. આપણે પેલું જે એવરેજ બતાવાય છે એનાથી આગળ જોવાની જરૂર છે.
મને લાગે છે કે આ પુસ્તક ખાસ કરીને એ લોકો માટે બહુ ઉપયોગી છે જેઓ સામાજિક ક્ષેત્રમાં કામ કરે છે. શિક્ષકો, ડોક્ટરો, સરકારી અધિકારીઓ, એનજીઓના કાર્યકરો.
સાચી વાત છે. કારણ કે આ પુસ્તક એમને એ સમજવામાં મદદ કરે છે કે લોકોની સમસ્યાઓ માત્ર વ્યક્તિગત નથી હોતી, એમની પાછળ મોટા સામાજિક અને આર્થિક કારણો હોય છે, જેને આપણે સોશિયલ ડિટર્મિનન્ટ્સ કહીએ છીએ. આરોગ્ય હોય કે શિક્ષણ, એના પર આ સામાજિક પરિબળોની બહુ મોટી અસર હોય છે. આ સમજ એમને વધુ અસરકારક રીતે કામ કરવામાં અને લાંબા ગાળાના ઉકેલો વિચારવામાં મદદ કરી શકે છે.
તો આ સમગ્ર ચર્ચાના અંતે જો એક મુખ્ય બોધપાઠ તારવવો હોય તો શું કહી શકાય? આ પુસ્તક આપણને શું શીખવી જાય છે?
મારા માટે મુખ્ય બોધપાઠ એ છે કે સમૃદ્ધિની વચ્ચે ગરીબીનું અસ્તિત્વ એ કોઈ કુદરતી નિયમ કે અનિવાર્યતા નથી. ઘણીવાર એ સમાજની પસંદગી છે, તેની ઉપેક્ષા અને ઉદાસીનતાનું પરિણામ છે. ગરીબી એક માળખાકીય નિષ્ફળતા છે અને તેનો ઉકેલ પણ માળખાકીય સ્તરે જ પ્રણાલીગત સુધારાથી જ લાવવો પડે.
અને મારા માટે સૌથી યાદગાર વાત એ છે કે હેરિંગ્ટને કેવી રીતે પેલી ગરીબીની અદૃશ્યતાનો પડદાફાશ કર્યો. એમણે આપણને શીખવ્યું કે આપણે આપણી આસપાસ વધુ ધ્યાનથી, વધુ ખુલ્લા મનથી જોવાની જરૂર છે અને જે દેખીતું નથી, જે સપાટી નીચે છે, તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વ્યક્તિગત દોષારોપણને બદલે સામાજિક જવાબદારીનો સ્વીકાર કરવો એ જ પરિવર્તન તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે.
અને એ પણ યાદ રાખવા જેવું છે કે આ પુસ્તકની અસર થઈ હતી. અમેરિકામાં વોર ઓન પોવર્ટી જેવા કાર્યક્રમો શરૂ થયા તેમાં આ પુસ્તકનો મોટો ફાળો હતો. એ દર્શાવે છે કે વિચારોમાં, શબ્દોમાં કેટલી તાકાત હોય છે.
બિલકુલ. અને અંતે હેરિંગ્ટનનો એક વિચાર જે હંમેશા મનમાં રાખવા જેવો છે.
કયો વિચાર?
કે કોઈ પણ રાષ્ટ્રની સાચી મહાનતા તેના સૌથી શક્તિશાળી નાગરિકોથી નહીં, પણ તેના સૌથી નબળા અને વંચિત નાગરિકો સાથેના તેના વર્તનથી મપાય છે.
ખૂબ સરસ વાત.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.